તારીખ 14/11/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 52 અને 53 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 32
નાયક દેવ એટલે પોતાનું જ્ઞાન સ્વરૂપી આત્મા, મહિમાથી તેને દેવ કહેવામાં આવે છે. દિવ્ય ગુણોનો ધારક હોવાથી આત્મા દેવ છે. સમાધાન, નાયકનું જ્ઞાન અને મહિમા, જ્ઞાન ને મહિમા પૂર્વક, પૂર્વક બંને લગાડવું, નાયકના જ્ઞાન પૂર્વક અને મહિમા પૂર્વક. કેમ કે જ્ઞાન હોય તો જ મહિમા આવે, જ્ઞાન વગરનો મહિમા એ ખરો મહિમા ઓગે ઓગે છે. નાયકના જ્ઞાન પૂર્વક અને નાયકના મહિમા પૂર્વક. નાયક નાયક મને નાયક જ જોઈએ છે, મારે નાયક સિવાય બીજું કઈ જોઈતું નથી, એટલે મારે મારો આત્મા જ જોઈએ છે, આત્મા સિવાય મારે બીજું કઈ જોઈતું નથી. નાયકની એવી ભક્તિ અંદરથી આપવી જોઈએ, એ જ જોઈએ છે ને બીજું કઈ જોઈતું નથી, એવી પોતાને જરૂરત લાગે છે. ચાલતા પરિણામોની અશાંતિ અને દુઃખ બરદાસ્ત થતું નથી, એટલે જરૂરત ઊભી થઈ છે. એ જરૂરતને કારણે રુચિ ઊભી થઈ, રુચિને કારણે જ્ઞાન થયું, જ્ઞાનને કારણે મહિમા થયો, એમ એની લાઈન ચાલે છે. એવી અંદરથી ભક્તિ આપવી જોઈએ, ઉપર છલ્લી નહીં, દેખાદેખીથી નહીં, ભોગ સંજ્ઞાથી નહીં. ઓળખાણ થાય તો એવી સ્થિતિ આવે જ, સહજ એવી સ્થિતિ આવે જ. કેમ કે જગતનો સર્વોત્કૃષ્ટ પદાર્થ હું પોતે છું એમ અવભાસ્યું છે. એ જગતનો સર્વોત્કૃષ્ટ પદાર્થ હું છું, બહારમાં જે રીતે લોકો મારી સાથે વ્યવહાર કરે છે એ ખરેખર મને ઓળખતા નથી, એવું પોતાને લાગે. કેમ કે બાપ એને દીકરા તરીકે જોશે, મા બાપ એને દીકરા તરીકે જોશે અને એવો જ વ્યવહાર કરશે. મારે મારા આત્મા સિવાય કઈ જોતું નથી એમ આવ્યું. એટલે પરની જે અપેક્ષા વૃત્તિ હતી, આધાર બુદ્ધિ હતી, સુખ બુદ્ધિ હતી, એમાં ફેંકજો. મારે મારા આત્મા સિવાય કઈ જોઈતો નથી, કેવા પરિણામ ચાલે એમ કે છે. જયારે મારે મારા આત્મા સિવાય કઈ જોઈતું નથી એમ અંદરથી આવ્યું, ત્યારે પરિણામ કેવા ચાલે કે જાગતા જ્ઞાયક અને સૂતા પણ નાયક, ખાતા પીતા ઉઠતા બેસતા મારે નાયક જ જોઈએ એમ થઈ જાય. જોઈએ એ જોઈએ એટલે જગતમાં પણ જે જોઈએ છે એનું એમ જ થાય છે ને બીજું શું થાય છે. છોકરો પૈસા કમાવા શીખે ને પણ લત લાગે કમાવાની તો શું થાય છે જો પોતાનો કોમર્શિયલ પીરિયડ નો પ્રવેશ જોઈ લેવો. એ ખાતા પીતા એ ચાલે, આમ કરવું પછી આમ કરવું, આમ કરું તો આમ થાય ને આમ કરું તો એ જોઈએ એ ચાલે. જેની જરૂરત એના જ પરિણામ ચાલે સહજ. આ તો વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, આત્માને સાયન્ટિફિક બોડી છે અને એની જાગૃતિ રહી. બીજા કામ કરે તો એની જાગૃતિ રહી, બીજા કામ કરતા પણ એની જાગૃતિ રહી. અને જેની જાગૃતિ એ ગ્રહણ થવાની, એને ગ્રહણ થવાનો અવસર આવે. આમ આખી લિંક છે ગ્રહણ થવા સુધી. મારે નાયક દેવ ની મહિમા ભક્તિ સ્તુતિ કરવી છે, મારે નાયક દેવ ની મહિમા કરવી છે, તેની ભક્તિ કરવી છે, તેની સ્તુતિ કરવી છે. નાયક ને દેખવો છે, નાયક ના દર્શન કરવા છે. આવા બધા પરિણામ ચાલે, એક લય થી ચાલે, એક લય થી. અંદર થી હોય તો, અંદર થી ન હોય તો તૂટી જાય, તો હૃદયમાં ઘૂસી જાય. એક ધારું ચાલે નહીં, એમ બતાવે છે કે અંદર થી નથી, ઉપર ઉપર થી છે. દર્શન કરવા છે, એને દેખવો છે, એને દર્શન કરવા છે. હું તો અંદર માં પરમાત્મા સ્વરૂપે છે તો પોતાના પરમાત્મા ના દર્શન કરવા છે. હું નાયક ને જ જોયા કરું, હું નાયક ને જોયા કરું. હું નાયક ને જોયા કરું, નાયક ના ગુણગ્રામ ગાવ. હું મારા નાયક સ્વરૂપને જોયા કરું, મારા આત્માને જોયા કરું અને એના જ ગુણગ્રામ ગાવ. અને એ તો જેની મુખ્યતા આવે એના જ ગુણગ્રામ ગાય છે ને. ગુરુદેવ તો બહુ હસવા જેવું, જોગ જેવું દ્રષ્ટાંત આપતા. જીવને પોતાના ગુણગ્રામ ગમે છે, ગમે છે કે નથી ગમતા? કોઈ પ્રશંસા કરે તો ગમે છે કે નથી ગમતા? તો કાવ્ય કુતરાનું દ્રષ્ટાંત આપતા હતા. એક ઘરમાં બે દેરાણી જેઠાણી ઝઘડે, હા, એકબીજાને ગાળ એવી રીતે આપે કે કાળિયા કુતરા ની વહુ છું તો. હા, કાળિયા કુતરો ત્યાં બેઠો રહે, હાલતા ને ચાલતા ઝઘડે ને આવી રીતે બોલે, ઓલા ને ગમે, અહીંયાથી ખસે નહી, ભૂખ લાગે ને તોય ખસે નહી, ક્યાંય ખાવાય ન જાય. આવો દુબળો થઈ ગયો, ખાઈને તો દુબળો થઈ જાય ને, તો સીધી વાત છે, શરીરને પોષણ ન મળે. એમ આ જીવ જગતમાં પોતાની પ્રશંસા થાય એની એટલી પ્રિયતા રાખે છે કે અશક્તને દુબળો થઈ જાય છે આત્મા એમાં, તો પણ અહીંયાથી ખસતો નથી. ખાલી આ કૂતરા જેવો છે એમ કે એને પ્રશંસા ગમે એને. એનું બીજું પડખું એ છે કે નિંદા જેને ન ગમે એને પ્રશંસા ગમે છે. પોતાની નિંદા કરવી કેવી રીતે ગમે? તો કે ગમે નો અણગમો નો ગમો બે બંધ કરતો, પ્રશંસા નો ગમો બંધ કર ને નિંદા નો અણગમો બંધ કરતો. નહીતર ઓલા જેવું છે તારે. અહીંયા કહે છે કે સ્વરૂપ ના ગુણગ્રામ કરતો, સ્વરૂપ ની મહિમા કર. સ્વરૂપ ના ગુણગ્રામ થવા, સ્વરૂપ ની મહિમા આવી, તે યથાર્થ છે. તે યથાર્થ છે, એ યથાસ્થાને છે. નાયક ની પૂજા કરું એવી ભક્તિ હોય તો નાયક દેવ પ્રગટ થયા વિના રહે નહીં, સર્વસ્વપણે પોતાના સ્વરૂપની ભક્તિ આવે, મહિમા આવે તો પ્રગટ થાય. અથવા સમ્યક દર્શનમાં આત્મા જે પ્રગટ થાય છે એ સ્વરૂપની મહિમાનો જ એક પર્યાય છે, બીજું કાંઈ નથી. સ્વરૂપ નિર્વિકલ્પ છે, એનો મહિમા આવે ત્યારે પહેલા વિકલ્પથી મહિમા ઉઠે છે, પણ એ મહિમા ની ડિગ્રી વધી જાય, મહિમાની ડિગ્રી વધી જાય ત્યારે નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે ઠરી જાય, ત્યારે સમ્યક દર્શન થાય. એટલે સમ્યક દર્શન એ સ્વરૂપ મહિમાની એક પર્યાય છે. મહિમાના દ્રષ્ટિકોણથી એનું વર્ણન કરીએ તો સમ્યક દર્શન એ બીજું કાંઈ નથી પણ આત્મ સ્વરૂપની તીવ્ર ડિગ્રી ની એક દશા છે. સ્વરૂપ મહિમા પોતે જ છે, સમ્યક દર્શન એ સ્વરૂપ મહિમા છે. સ્વરૂપ મહિમા, અતિશય સ્વરૂપ મહિમા એ જ સમ્યક દર્શન છે. આમ છે, સાદી વાત છે. પછી જેમ જીનેન્દ્ર દેવને અને ગુરુને ઓળખીને નક્કી કરે કે આ દેવ છે ને આ સાચા ગુરુ છે, પછી ભગવાનના દ્વારે જાય તો તેને એમ થાય કે મારે ભગવાનના દર્શન કરવા છે, સ્તુતિ પૂજા કરવી છે. પેલા જીનેન્દ્ર દેવ ની વાત લીધી, વચ્ચે ગુરુ ની વાત લીધી, પણ એવી રીતે પછી ગુરુ ને લેશે. જેમ જીનેન્દ્ર દેવ અને ગુરુ ને ઓળખીને નક્કી કરે કે આ દેવ છે અને આ સાચા ગુરુ છે, ઓળખવા માંગે, પેલા ઓળખે, ઓળખે તો મહિમા આવે, નહીં તો મહિમા ના આવે. પછી ભગવાનના દ્વારે જાય, મંદિર જાય ત્યારે એને દર્શન કરવાના, સ્તુતિ કરવાના, પૂજા કરવાના ભાવ આવે. એવી રીતે ગુરુના દર્શન કરો, ગુરુને જોયા જ કરો, ગુરુદેવની વાણી સાંભળ્યા કરો. પરીક્ષા કરીને નક્કી કર્યું હોય તો પછી સ્તવન ગુરુનામ કરે અને દેવગુરુ શું કહે છે તેનો આશય સમજવા પ્રયત્ન કરે. એવી રીતે યથાર્થ પ્રવૃત્તિ હોય તો ક્યારે સ્વચ્છંદ થી ભૂલ ગોતવાની વાત ન આવે, નહીતર ક્યાંક ક્યાંક થાય કે ભાઈ આમાં અહીંયા કઈક ભૂલ થાય છે, અહીંયા કઈક ભૂલ થાય છે. પણ ઓળખીને નક્કી કર્યા હોય તો એને એક ધારા ચડતી ડિગ્રીના ભક્તિના અને મહિમાના પરિણામ કરીએ, બીજું કઈ એમ વચ્ચે ન આવે. શું ફરી એવી રીતે ગુરુના દર્શન કરું, ગુરુને જોયા જ કરું. ઉષાબેન એક વાર વાત કરતા હતા કે આમ ગુરુદેવ પાસે જવાની મનાય, એટલે ગુરુદેવ પેલા વારી આવતા સ્વરૂપ સ્વરૂપમાં, આજે પાધ્યા મંદિર થયું ત્યારે પાધ્યા મંદિર ને મંદિર બે થયા હતા. આ મંદિર નાનું હતું તે દિવસ, વારી આવ્યા તે દિવસે જીવરાજજી ને જીવનલાલજી ને એવા બે ત્રણ જણા સાથે હતા. બધા હારે દીક્ષા છોડી હતી પરિવર્તનમાં. બેનશ્રી મંદિરમાં હંતાય ને બારી ખુલ્લી રાખીને જોયા કરે, બાર આવે રૂમની બહાર આવીને પ્રસાદમાં આવીને જે વરાવેલું હોય ને એ ખાવા બેસે. પાત્રા તે પાત્રા રાખતા ને, પાત્રા ખોલી રૂમની બહાર આવી પ્રસાદ જેવું શું જાય ત્યારે બધા બેસે છે, બુટ ચંપલ મૂકે છે ત્યાં જરા બહાર આવીને, એટલે મંદિરમાંથી સીધું દેખાય. શાના પણ ગુરુદેવ ખબર ન ખબર પડે તો બધા ખબર ન પડે એવી રીતે. સંતાન એટલા માટે જોતા ગુરુદેવ ખબર પડે તો બધા
વાંધો શું પડી જશે, વાંધો
ભટન ગુરુદેવ ઠપકો મળે બંધ થઈ જાય બીજા દિવસથી, એમને બંધ કરવું ન હોય શું બંધ થઈ જવું પછી તો મોઢે તો બંધ થઈ જવું પડે, પછી તો કઈ ઓવરટેક તો કરાય નહીં. એટલે છાના માણસ જોવે તો રોજ જોવાનો ચાન્સ મળે એમને, એ જમવાના ટાઈમે મંદિરમાં ભરાઈ જાય, ઓલું પછી આવે તો ખબર પડે નહીં, બારી ઓછું રાખીને જોયા કરે, ખાઈ જોયા કરે. ગુરુદેવ હાર લેતે થે તો એસે તો કમરે મેં તો દેખને કા તો મોકા નહીં મિલે, બહાર બેઠે તબ તો દેખને કા મિલતા મોકા મિલે, તો બહાર ખાના બહાર ખાતે થે મંદિર મેં, તો મંદિર મેં સે દેખ સીધા દેખ જાય તો મંદિર મેં સે દેખતે થે. હા ખિડકી થોડા ખોલ ખોલ કરકે થોડા ખોલ કરકે થોડા ખોલે તો ઉસકા મોહ દેખ જાય, થોડા ખોલ કરકે છુપ છુપ કે દેખતે થે, મતલબ કહેને કા તો આયા ના વો લિખા હૈ જો ભાવ અપના હુઆ થા વો સબ લિખા હૈ ઉન્હોને, કોઈ આર્ટિફિશિયલ નહીં લિખા હૈ, જો અપને પરિણામ થે એસે પરિણામ સહેજ હોતે હૈ વો બાત કરતે હૈ. એવી રીતે ગુરુના દર્શન કરું, ગુરુને જોયા જ કરું, ગુરુદેવની વાણી સાંભળ્યા કરો, એ જેને મીઠી લાગે ગુરુદેવની વાણી એને
મીઠી લાગે,
મીઠી લાગે એક આત્મા બોલે તો એમને મીઠું લાગે. અને એ તો છોકરો વાલો હોય તો એ તો થોડું બોલે મીઠું લાગે છે કે નહીં, મારે ખાવું છે એમાં રો શબ્દ ન બોલતા હોય તો મારે મારે ખાવું છે એમ કે તો અનુભવ વાલો કે તો મારે ખાવું છે બોલે છે, થોતડું બોલે તો કેવું સારું લાગે છે, કેમ કે એના ઉપર વાલ છે પ્રેમ છે એમ ગુરુદેવની વાણી મીઠી લાગે. તો પરિણામ સમજવાના છે, પરીક્ષા કર આમ કેમ બોલ્યા એ સવાલ ન હોય, આમ કેમ બોલ્યા એ સવાલ, કેમ કે તું બેન્સર માટે એવું બોલતા એમના તળિયા માટે એવું બોલેલા, જરા વિરોધ થયો કે નહીં, એને ગુરુદેવની વાણી મીઠી લાગી નથી. કોઈ વિદ્વાન હોય બુદ્ધિ લગાવનારા તો વિરોધ કરે ને કે આવું ન બોલાય એમ, પછી સિદ્ધાંત લગાડે ભક્તિમાં કે ભાઈ એમને વળગીને રહેશે એમ કે બેડો પાર થઈ જશે, તો કે તો નિમિત્ત 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 કરતા પણ થઈ ગયો. અરે ભાઈ નિમિત્ત કરતા પણ કે નિમિત્ત અકરતા પણ તમે સમજ્યા કોને ભાઈ, અહીંયાથી પેલા એ તો કહો, નિમિત્ત કરતું નથી એ વાત તમે કોની પાસેથી હે? જેની પાસેથી એમ જાય એને એમ તમે કહો છો કે આવું બોલે તો એ અજ્ઞાન થઈ જશે,
ગુરુદેવની ભૂલ
ભૂલ થઈ જશે, આવું બધું થાય, સ્વચ્છંદ થાય ત્યારે એવું થાય. પરીક્ષા કરીને નક્કી કર્યું હોય તો પછી સ્તવન ગુણગ્રામ કરે અને દેવગુરુ શું કહે છે તેનો આશય સમજવા પ્રયત્ન કરે. પ્રશ્ન છે જ્ઞાયક દેવની ભક્તિનો, વચ્ચે લાવ્યા દેવગુરુને. એ જેમ કરે બારમા, કેમ કે એ દ્રષ્ટાંત એટલા માટે લીધો કે એ સ્થૂળ પરિણામ પણ સમજી શકાય એવા છે, સ્થૂળ પરિણામ છે એને સમજી શકાય છે, એમાં જેવી યથાર્થતા છે એ પ્રકારે અહીંયા યથાર્થતા આવી જોઈએ એટલું કહેવા માંગે છે. તેમ પ્રથમ આ જ્ઞાયક જ છે એમ લક્ષણ થી ઓળખીને નક્કી કરે. શું? તેમ પ્રથમ આ નાયક છે એમ લક્ષણ થી, જ્ઞાન લક્ષણ થી ઓળખીને નક્કી કરે. જ્ઞાન લક્ષણ થી ઓળખું છે ને એટલે નાયક 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 શબ્દ વાપરે છે. શું? અને પછી તેની ભક્તિ સ્તુતિ કરે તો નાયક ની ભક્તિ સાચી કહેવાય, ઓળખીને કરે તો. ક્ષમતા આવે, વેદના ન આવી હોય તો ઓળખવા સુધી જ્ઞાન પહોંચે નહી. આ રીતે જ્ઞાયક ની પાછળ પડે તો પ્રગટ થયા વગર રહે નહીં, પાછળ પડી જવું જોઈએ એક લય થી, એક ધૂન થી, એક નિષ્ઠાથી પાછળ પડી જાય તો કામ થયા વગર રહે જ નહીં. સાચો ભક્તિ માર્ગ આ છે, આ સાચો ભક્તિ માર્ગ છે. આ સાચો કોઈ નિશ્ચય કયો, આ નિશ્ચય ભક્તિ માર્ગ છે. દેવ શાસ્ત્ર ગુરુ ની ભક્તિ સાથે જ જ્ઞાયક ની ભક્તિ આવવી જોઈએ. પાછા એ પરદ્રવ છે ને એમ કરીને, એ તો રાત છે ને એને કાઢી મૂકી નહીં ને એમ મેં ન લીધું. મુમુક્ષુ છે ને સામે ચર્ચા કરે છે, સામે મુમુક્ષુ છે, મુમુક્ષુ ને આ ક્રમ પડે છે. શું? તેને દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ સાથે સાથે આવી જ જોઈએ, આવી જ જોઈએ,
આવે જ છે,
આવે જ, સહજ આવે એમ કે છે. પછી ઉદેશમાં હોવી કરવી જોઈએ, આવવી જોઈએ, એ બધું કે ઉદેશ પદ્ધતિ છે, પણ મેળવી લેવા માટે વાત છે, પોતાના પરિણામ
મેળવી લેવા માટે,
મેળવી લેવા માટેની વાત છે. દેવ ગુરુ ની સાચી ભક્તિ કોને કહેવાય કે તેમાં જ્ઞાયક ની ભક્તિ ભેગી આવે, એ બે નું કોર્ડિનેશન છે એમ કહેવું છે. બે નું
કોર્ડિનેશન
એટલે દેવ ગુરુ ની ભક્તિ કર્યા કરે, શુભ રાગ નો રસ વધી જશે. એ તો કર્યા જ કરે છે, બધા એમ જ કરે છે. સાથે સાથે પોતાના આત્માને ઓળખીને એનો મહિમા આવે એ પણ આવશ્યક. એકલી બાય ભક્તિ તે સાચી ભક્તિ નથી, જ્ઞાન પૂર્વક ભક્તિ આવી. ભક્તિનું કારણ જ્ઞાન છે. કેમ કે મહિમા તો ઓળખાણ વગર આવવાની નથી, ઓળખાણ જ્ઞાન ની પર્યાય છે. જ્ઞાન પૂર્વક ભક્તિ આવવી જોઈએ. પછી ત્રેપનમો પ્રશ્ન છે, જ્ઞાની શુભ રાગમાં જોડાય, જ્ઞાનીને શુભ રાગ આવે છે, જોડે જ્ઞાનીને શુભ રાગ આવે છે, તેમાં ખટક લાગે છે, તો શુભ રાગમાં તે જોડાય છે કે નથી જોડાતો? પ્રશ્ન શું છે જરા ફરીને સ્પષ્ટ કરીએ. મંદિર ગયા, પૂજા કરે છે, સ્તવન બોલે ત્યારે ભક્તિ કરે છે, શુભ રાગ તો શુભ રાગ ની ક્રિયા તો સ્પષ્ટ બીજાને પણ જણાવી છે, બીજાને પણ જણાવી છે. તો એ વખતે જ્ઞાની શુભ રાગમાં જોડાણા છે કે નથી જોડાણા? હા, આ પ્રશ્ન ઉઠાવ્યો છે. શુભ રાગ વર્તે છે ત્યારે હું શુભ રાગમાં જોડાણા છે કે નથી જોડાણા, આવો પ્રશ્ન કર્યો છે. સમાધાન, જ્ઞાની શુભ રાગમાં જોડાય છે ત્યારે પણ ભેદ જ્ઞાન વર્તે છે. જોડાય નો અર્થ શું? શું જોડાય એટલે એકત્વ થાય છે એમ કહેવું નથી, એટલે ચોખવટ કરવા માટે એમ કહ્યું કે ભેદ જ્ઞાન વર્તે છે. જે શુભ રાગ જ્ઞાનીની દશામાં ઉત્પન્ન થયો એની સાથે જ્ઞાનીનું એકત્વ નથી થતું. જ્ઞાનીનું કયો કે જ્ઞાનનું કયો, એકત્વ નથી થતું. એ વખતે તેનાથી ભિન્નપણે પોતાનો અનુભવ ચાલે છે, પણ થયો એટલે જોડાણા એમ કીધું, થયો એટલે જોડાણા એમ કીધું, પણ ભેદ જ્ઞાન છૂટીને
નહીં,
ભેદ જ્ઞાન ચાલુ રહે છે અને શુભ રાગ વર્તે છે એમ કીધું.
એટલે જોડાયા નથી એમ બી લે છે?
હા, જ્ઞાન વર્તે છે એમ કહેવામાં વાંધો નથી, કેમ કે ભિન્ન રહે છે માટે
જ્ઞાન વર્તે છે એનો વર્તે જ.
એકવાર પ્રશ્ન ચાલ્યો હતો સોનાગીર ગયા હતા ત્યાં, રમેશભાઈ સોગાની પ્રશ્ન કર્યો હતો, એમને ગોસાલભાઈને કઈ ચર્ચા ચાલી હશે ત્યાં સત્સંગમાં. કૃપાળુદેવ દુકાને જતા હતા અને વેપાર કરતા હતા ત્યારે ઉદાસીન રહેતા હતા એ એમના પત્રો ઉપરથી સમજી શકાય છે.
બરાબર,
કેમ કે એ વિષયમાં એમની વાણી રહી ગઈ, ઓરિજિનલ વાણી રહી ગઈ પત્રમાં. શું એટલે સમજી શકાય છે કે વેપાર પણ ઉદાસ ભાવે કરતા હતા, એમાં નથી ન જોડાતા એમ આપણે કહીએ કે માનીએ કે સ્વીકારીએ. પણ રામચંદ્રજી લક્ષ્મણજીના મરદાને 6-6 મહિના સુધી ખંભે લઈને ફરે અને મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ કર્યા કરે, તો એમાં એ ઉદાસ ક્યાં રહ્યા?
હાજી,
ગોપાળુદેવને હજી ક્ષાયક સમય દર્શન નથી. ગોપાળુદેવનું સમ્યક દર્શન તે ક્ષાયક સમ્યક દર્શન નથી, કેમ કે આ કાળમાં ક્ષાયક તો કેવડીના કેવું કે ત્રણે કાળે સાહેબ તો કેવડીના પાદમૂળમાં થાય, કેવડી તો શ્રુત કેવડીના પાદમૂળ સિવાય સાહેબ સમ્યક દર્શનની ઉત્પત્તિ નથી. એટલે આ કાળે સાહેબ અત્યારે કોઈને ન થાય, કેમ કે કેવડી શુદ્ધ કેવડી નથી, માટે શુભ સમ છે એ શુદ્ધ સંકેત છે, અશુદ્ધ સંકેત નથી પણ સાહેબ નથી. અને રામચંદ્રજીને સાહેબ સમ્યક દર્શન હતું, સાહેબ કહેવા પાછળ એટલું વાત છે. બે જ્ઞાનીને આપણે તુલના કરીએ છીએ, શું બે મહાપુરુષ છે, રામચંદ્રજી છે એમનો તો ક્ષાયિક સમ્યક દર્શન હતો, એમને જ એક સાહિક સમજ દર્શન હતું, અને છતાંય તે લક્ષ્મણજીના ખંભાને લક્ષ્મણજીને ખંભે રાખીને ફરતા હતા, અને મારો ભાઈ કર્યા કરતા હતા, તો એમાં ઉદાસીનતા ક્યાં રહી? તો એ વખતે એ જોડાના નથી એમ કેમ માનવું? આ પ્રશ્ન હતો. પણ પ્રશ્ન શું છે? કેમ માનવું કે જોડાના નથી? ચોખ્ખું દેખાય છે, મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ છ છ મહિનાથી કર્યા કરે છે, આયુષ પૂરું થઈ ગયું છે, પણ મારવા દેતા નથી, અંતિમ ક્રિયા નતા કરવા દેતા, ખવડાવવાની ચેષ્ટા કરે પણ ખાઈ કે મળદું ખાઈ કે નવડાવતા હતા, પંપાળે
અને ગુસ્સે બી થતા હતા,
કોઈ વચ્ચે માથાકૂટ કરો તો ગુસ્સે થઈ જતો, સમજાવવા કોઈ આવતા હતા, રાજવૈદો હતા એમને પાસે, તો મોટો મહારાજા હતા એ તો, રામચંદ્રજી તો એના ઘરે તો રાજવૈદો આવે, આયુર્વેદ જાણકારો આવે, મને મૂર્છા આવી ગઈ છે, તમને ખબર નથી પડતી, આવી મૂર્છા આવી હતી રાવણ હારે લડ્યા ત્યારે, પછી વિશલ્ય આવીને બેઠા થયા, મૂર્છા આવે છે, ખીજાઈ ગયા, એમ તો મરી ગયા છે, બરાબર ખીજાઈ ગયા, પણ રસ લંબાય ના લંબાય કઈ નથી, પણ એ ભિન્ન રહીને લંબાય, ભિન્ન રહે છે, ઉતારવા જેવી વાત છે, પાગલ જ ગયું ખસી ગયું છે, ભરતી કરાવ કરવી ગયા હેડ હાઉસ માં, કોઈને બી એમ જ થઈ ગયો, તમને વાંચતા ને એમ જ છે, રામચંદ્રજી મોટર કળામાં પારંગત હતા, એટલે સંસારની એકે વિદ્યા નહોતા જાણતા, એવું નહોતા, એક વાર એમણે 12 વર્ષ વનવાસ રહ્યા, એમાં 14 વર્ષના વનવાસમાં એક જગ્યાએ સ્ત્રીનો પહેરવેશ કરીને નૃત્ય કર્યું, એવું નૃત્ય કર્યું કે ભરભલા પુરુષો મળી ગયા એના ઉપર, આવી સ્ત્રીના આવું નૃત્ય ને આવા અંગ મરોડ ને આવું બધું દેશ બરાબર કરી દીધું, એટલું તો નૃત્ય જાણતા હતા, એટલું પેઇન્ટિંગ જાણતા હતા, એટલી વાણાવળીની વાણ વિદ્યા હતી, એટલી તરવારની વિદ્યા, એટલી ગદાની વિદ્યા, એટલા બધા કુંભાર હાંડલું ઘડી ગયો તો હાંડલું ઘડી ગયો, શિલ્પકાર મૂર્તિ ઘડી ગયો તો મૂર્તિ ઘડી ગયો, નાનપણમાં મોટર કળાના પારંગત થયેલા, રાજનીતિથી માંડીને બધું, એમાં આયુર્વેદ પણ આવી જાય, શરીર વિદ્યા પણ આવી જાય, તબીબી જ્ઞાન પણ એમાં આવી જાય, મોટર કળાના જાણકાર હતા, પુરુષોત્તમ પુરુષ તરીકે એ વખતે જે પંકાણા 20મા તીર્થંકરના કાળમાં થયા, મુનિ સુવ્રતના ભગવાનના વખતે હતા, હજારો વર્ષ થયા, તો આજે પુરુષોત્તમ પુરુષ તરીકે લોકો એને પૂજે છે, એક બાજુ યુગ પુરુષ ને એનું બિરુદ છે, બીજી બાજુ 6 મહિના પાગલ જેવી એની દશા છે. આ પરિણામ ના ખેલ ઈ 6 મહિનામાં એમની પાગલ જેવી દશા છે. વિષણાચાર્ય પદ્મ પુરાણ લખ્યું એમાં એવી વાત નાખી શું કરવા, મહાપુરુષ ની નબળી વાત શું કરવા નાખે,
નાખવી જ ન જોઈએ.
સૂક્ષ્મ હોવા તો તને વેમ પડત કે અત્યારે પડી ગયા હશે, પછી ભલે ચડી ગયા હોય, પછી વખતે પડી ગયા હશે. ક્ષાયિક માં સ્કોપ નથી પડવાનો.
ત્યારે કોઈ જ્ઞાની શ્રી રામચંદ્રજી નો સંકેત કઈ રીતે જોતા
હોય? એ જોવાની નજર હોય છે,
પાત્રતા,
એની નજર નું કામ છે. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા નજર માટે. એક શેઠિયા હતા, હાલતા, પેલા તો હાલતા મુસાફરી કરતા ને, નજીક ના ગામ જવું હોય 2-4 માઇલ તો હાલી નાખે, વાહન ના લીએ. રસ્તામાં તરસ લાગી એટલે રબારી બબારી ના ખોરડા બોડા કઈક હોય ને, કઈ ખેડૂત વાસ જેવું હોય કે એવું, પાણી પી લો તરસ લાગે છે એટલે કોકના ઘરે જઈને આવો આવો છે, દેશ ઉપરથી ખબર પડે કે કોક માણિયા છે, શેઠી આવશે, હા આવો આવો છે, કેમ આવું છું, બીજું કઈ નહીં કે તરસ લાગી છે, કે બાપા કહી લો પાણી આપી ગયા, પાણી પાયું, પાણી લેવા ગયો ઘરમાં અંદર, એને ખીચામાં રૂમાલમાં એક મોતી બાંધેલો હાચો, મોતી બહુ ઊંચી ક્વોલિટીનો, કાઢીને જોયું, જોઈને બોલે બોલવા માંડ્યા, ઓહો હું પાણીદાર છે કે હવે તો દરિયો ઉછળે છે, પાણીનો મોતીમાં પાણીનો દરિયો ઉછળે છે, એટલે ઓલો ભરવાડ કે ખેડૂત હતો તો એ પણ માણા હતો, એમાં પાણી નો દરિયો ઉછળે છે તો પછી એમાંથી જ પી લેવું તો મારી પાસે શું કરવા માંગે. મોટો પાણી તમે મારી પાસે માંગે ને, તમારે તમે જ કહો છો પાણી નો દરિયો છે. બાપુ આ તો મોતી ના પાણી ની વાત છે, અને એ તો તને ક્યાંથી ખબર પડે, એના માટે તો નજર જોઈએ. તને તો સાધારણ વાત લાગે કે આટલું એવું મોટું છે, એનું આના 2 લાખ રૂપિયા બે એવું પાણીદાર મોતી, નજર નો વિષય છે. દુનિયાની નજરે કઈ જ્ઞાની ઓળખાતા હોય તો દુનિયા તરી ગઈ હોત, કે દિવસ ને સંસાર ખાલી થઈ ગયો હોત. દુનિયાની નજરે કઈ દેખાય એવું નથી. એટલે તો પોતાનો જીવ પણ અનંત કાળ થી રખડતો રહ્યો છે, એનું શું કારણ? આ એક જ કારણ છે, જ્ઞાની ઓળખાણા નથી. જ્ઞાની ઓળખાય તો આત્મા ઓળખે, ને આત્મા ઓળખાય તો આત્મા નો અનુભવ થાય, અનુભવ થાય તો તરી જાય. જે કઈ બીજભૂત ભૂલ રહી છે એ આ રહી છે. એને શું કીધું કૃપાળુ દેવે, બીજભૂત ભૂલ કહી છે. અનંત કાળ થી આ બીજભૂત ભૂલ રહી છે. એટલે અહીંયા વિષય જ લાવીએ છીએ કે એને એ વખતે પણ ભેદ જ્ઞાન વર્તે છે, ગરની પરિણતિમાં ફેર પડતો નથી, ગરની પરિણતિમાં ફેર નથી પડતો એમ કે છે. એ એમને મરીએ છે સોગાનીજીના પત્રમાં, અશુભ યોગમાં પણ આત્મસ્વાસ્થ્ય તો એમને મરીએ છે, શું લખ્યું, અશુભ યોગમાં, એટલે વેપાર ધંધો ગ્રહસ્થિતિના બધા પરિણામ થાય ત્યારે અમારું આત્માનું સ્વાસ્થ્ય તો એમને જ રહે છે. આત્મા તો કઈ એમાં કરતો હોય એવું લાગતું નથી. તે પ્રકારના જે પરિણામ થયા તે આત્મા કરતો હોય એવું લાગતું નથી એમ કે છે. શું પરિણામ થયા કરે છે સ્વતંત્ર, એના સત્કારકો જુદા. એટલે ગુરુદેવે એ વાતને વધારે ચોખ્ખી કરવા શું કર્યું કે એના સત્કારકો જુદા અને આત્માના પરિણામના સત્કારકો જુદા. એનું ક્ષેત્ર જુદું અને આનું ક્ષેત્ર જુદું. ક્ષેત્ર કાળભાવથી જુદા છે. પુરુષાર્થની નબળાઈને લઈને રાગમાં જોડાઈ જવાય છે, અર્થાત અંદર લીન નથી થવાતો. અંદર લીન નથી થવાતો એટલે સ્વરૂપમાં લીન નથી થવાતું એટલે શુભ રાગમાં જોડાય છે. સ્વરૂપમાં શુદ્ધોપયોગ નથી તો શુભોપયોગ આવવાનો તો એમાં જોડાણા એમ કહેવાય. પણ ભેદ અંદરથી જુદા રહીને વિજ્ઞાન વર્તે છે માટે પણ તે શુભરાગ આવે છે. તેની સાથે સાથે ભેદ જ્ઞાનની ધારા વર્તે છે. તેથી નાયક જુદો રહે છે. નાયક તો કે આત્મા જુદો રહે છે ને આત્મા એ પરિણામ કરતો હોય એમ અનુભવ કરતા નથી. જોડે એ પરિણામ ચાલે છે. પોતે કરતો હોય એમ અનુભવ કરતા નથી. કેમ અનુભવ કરતા નથી કે પોતે નાયક પણે પ્રત્યક્ષ મોજુદ અનુભવમાં રહે છે તો નાયક પણે પણ રહે અને રાગ પણ કરે એ તો અશક્ય છે. પોતાની પ્રત્યક્ષતા તો સ્પષ્ટ અનુભવમાં છે. હું તો એમને એમ રહું છું, હું ક્યાં પલટીને રાગ રૂપે થયો છું? પલટીને રાગ રૂપે થયો નથી. નાયક પણ એમને એમ રહ્યો છો એટલે હું કરું છું એવું તો કઈ મને લાગતું નથી. પુરુષાર્થ નો ખ્યાલ આવ્યો ને, કેટલો પુરુષાર્થ થી જ્ઞાની થયા છે એને ખ્યાલમાં છે ને. એટલે એટલા માટે સમજાવવા માટે તો કથા નું યોગ લખ્યો છે આચાર્યો એ જે લખ્યો ને. આચાર્ય તો છઠ્ઠ સાતમા ગુણ સ્થાન હતા, મહાન ચારિત્ર ના થંભ હતા. હરિવંશપુરાણ લખ્યું છે, શ્રી કૃષ્ણ ની કથા છે. બંને યુગ પુરુષ થયા, બંને મહાત્મા થયા. રામચંદ્રજી તે ભવે મોક્ષે ગયા, શ્રી કૃષ્ણ આવતા ભવે તીર્થંકર થઈને મોક્ષમાં જશે. તેરમા તીર્થંકર છે, આવતી ચોવીસી ના તેરમા તીર્થંકર છે. કર્યું છે ને એમાં સીતાજીના વર્ણન બહુ કર્યું છે. સીતાજીને જયારે મનમાં મોકલી દીધા એમ કે આવી સુંદર સ્ત્રીને એમ કે મનમાં મુકાય, એના અંગુપાંગના વર્ણન કર્યા છે. એમની ગુરુદેવ એમ કે એ બધું વાંચે ત્યારે આ એમનું બ્રહ્મચર્ય નું તેજ છે, એમાંથી નીકળેલી વાત છે એમ કે દ્રષ્ટિફેર છે, એ જ ગુરુદેવ છે. તેમ કે
અમુક વાર ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા,
બ્રહ્મચર્ય ની ખુમારી માંથી વાત નીકળે છે. મામા નિયમ સાર માં આવે છે ને, મોક્ષ રૂપી સ્ત્રીના સુંદર સ્તનો ના પુષ્ટ સ્તનો ના આમ ને તેમ એવું બધું ઘણી ઉપમા આવે છે. તો કઈ પદ્મ કમલધારી દેવ ની બ્રહ્મચર્ય ની ખુમારી માંથી નીકળે છે, સાધારણ વાત નથી. એમ વાત કરવી એ જેને તેનું કામ નથી,
અંદર માં મજબૂત થો તો જ વાત કરે,
તો જ કરી શકે. શ્રી કૃષ્ણ ને 16,108 રાણી હતી અને દુર્વાસા મુનિ બ્રહ્મચારી હતા, ઉપવાસી હતા, તપસ્વી હતા. 6 મહિનાના 12 મહિનાના ઉપવાસ કરતા હતા. જમનામાં પૂર આવેલો, તો કે દુર્વાસા મુનિ સાચા તપસ્વી હોય તો જમના નદી મારા કરી દે, ન કર્યો. શ્રી કૃષ્ણ સાચા બ્રહ્મચારી હોય તો જમના નદી મારા કરી દે, તો ફક્ત બે પાણી બે ભાગમાં વેચાઈ ગયું, વચ્ચે સડક થઈ ગઈ. આ ભાગવત માં કથા આવે છે. ભાગવત માં આખી જે શ્રી કૃષ્ણ ની વાત છે, એક નાની પુરુષ ને પરમાત્માના સ્વરૂપ ને સમજાવવા માટે કરેલી છે. એમ કૃપાળુ દેવે લખ્યું છે કે પરમાત્મા ની વાત મહાત્મા ના નામે ગાય છે. શું કીધું છે? મહાત્મા. અને પરમાત્મા ની વાત મહાત્મા ના નામે ગાય છે ભાગવત માં. અને એ રીતે મહાપુરુષ ની સત્પુરુષ ની ભક્તિ ઠાસી ઠાસી ને ભાગવત માં ભરી છે એમ લખ્યું છે. ભાગવત માં સત્પુરુષ ની ભક્તિ ઠાસી ઠાસી ને ભરી છે. એમણે પોતે ભાગવત વાંચ્યું છે કૃપાળુ દેવે, પણ એમની નજર થી. હા, પરમ મહાત્મા ગોપાંગના ને પરમ મહાત્મા કીધા, અને શ્રી કૃષ્ણ ને ખાલી મહાત્મા કીધા છે. ભગવાન કરતા ભક્ત ને વિરુદ્ધ જાદુ આવ્યો છે. એટલે કૃપાળુ દેવ નાની કરતા મુમુક્ષુ નો આદર વધારે કરતા હતા એમ કેવું છે. ઠીક,
આટલી નમ્રતા આવે ને ત્યારે માનતા આવે,
એ તો સીધી વાત છે. શું કે છે
જી,
પણ શુભરાગ આવે છે તેની સાથે ભેદ જ્ઞાન ની ધારા વર્તે છે, તેથી જ્ઞાયક જુદો રહે છે. રાગ આવે ત્યારે પણ જ્ઞાયક તો
જુદો રહે છે.
જ્ઞાને શુભ રાગ માં એવો તન્મય નથી થતો કે જ્ઞાયક ને ભૂલી જાય, પોતાના સ્વરૂપ નું વિસ્મરણ કરે, છૂટી જાય ને રાગ કરે, એવી દશામાં રાગ થતો નથી. તીવ્ર રાગ દેખાય કે મંદ રાગ દેખાય, શુભ રાગ છે. મંદ રાગ ને દ્રષ્ટાંત લીધું છે, પણ પુરાણો ની અંદર જે દ્રષ્ટાંતો લીધા છે એ તીવ્ર રાગ ના લીધા છે. એટલા માટે તીવ્ર રાગ ના દ્રષ્ટાંતો લીધા છે. લોકોને જ્ઞાન દશા સમજાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે આચાર્ય દેવ.
બધી ગડબડ તો પછી પોતા સમાન કલ્પના કરી લે ને જ્ઞાની માં ત્યારે થાય છે બધી ગડબડ.
પોતાના માપે માપે, પોતાની દ્રષ્ટિએ માપે, ત્યારે ભૂલ થયા વગર
તમે દોષ ની મુખ્યતા હોય એ રીતના ત્યાં કલ્પી લે
એમ જ છે. એ રીતે આ થોડો વિશેષ કાલે લઈશું.
આજે સુધી રાખ
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ.